તારીખ 22/6/1989 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી ક્ષમાપના પાઠ સુખ વિશે વિચાર તથા અમૂલ્ય તત્વ વિચાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12.
કરી શકે છે આ की માન્યતામાં 2000 વર્ષની ભૂમિકા ઘટી નથી. આપની કહી ગયા આપે કહ્યું શાંતિ એક પુત્ર શાંતિ છે, પણ આપણે શાંતિ ક્ષમા બીજા જીવો પ્રત્યે મધ્યસ્થતા ક્ષમા અને પવિત્રતાના નિર્માણે અસાય દૈવિક પ્રશા પૂછાયના અભાવ સ્વરૂપ પ્રશા તેની પવિત્રતાને નિર્માણ કરી ભગવાનની બુદ્ધો
I'm not going to be able to do that.
હું શું? આ સવાલ છે કે આત્માર્થી જીવ છે અને આ પૂછે છે આરાધક કોણ એટલે શું ભાવ છે, પણ આરાધક કોણ છે એમાં શું સર્વ પાપ છે, મૃત્યુ થાવ સર્વ પાપ છે, મુક્ત થાય મારી અભિલાષા છે. આગળ ભલે પાપો પશ્ચાત આપ કરું છું, આ કશાય સુગંધ થાય એ પશ્ચાત આપ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચાર છે ઉપયોગ કરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આપને તાત્વિક બાબતોમાં તાત્વિક વિષયમાં જેમ જેમ હું ઉપયોગ કરું છું તેમ તેમ આપણું તત્વ છે એ ચમત્કારિક રીતે મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. ચમત્કારિક રીતે પ્રકાશ કરે છે એટલે મારી ગણતરીમાં તો કે આવી રીતે તત્વમાં પ્રકાશ થતો હશે આત્મા આવું છો તો આ પ્રકારે જણાતું હશે મારા સ્વરૂપમાં પ્રકાશ કરે છે. ચમત્કારમાં શું છે કે આત્મા તો દૂર તો છે ને, આત્મા દૂર ગઈ હોવા છતાં જીવ વિરાજિત પરિણામ છે એટલો ભાવે દૂર ગયો છે કે જાણે લાખો ગાવ દૂર ગયો એટલો બધો ભાવે દૂર ગયો છે. જે પ્રત્યક્ષ છે, જે પ્રત્યક્ષ પરમેશ્વર સ્વરૂપ છે જરા પણ દૂર નથી, પણ વિભાવ રસમાં એટલો લીન છે જે એને સ્વભાવ રસ જ્ઞાન રસ ઉત્પન્ન થઈ જાય છે, અથવા તો એટલું પરલક્ષ છે, પરલક્ષને લઈને એની પરની મુખ્યતા છે, એટલો પરનો મહિમા છે કે પોતે વેદક સ્વભાવે જ્ઞાન પોતે વેદક સ્વભાવે હોવા છતાં પોતાના વેદનને પકડી શકતું નથી. પોતે અભેદ વેદક સ્વરૂપ હોવા છતાં વેદના જ્ઞાન વેદના પોતે જ વેદક સ્વરૂપે હોવા છતાં પોતાના જ્ઞાન વેદનને પોતે જ પકડી શકતું નથી. તે જ આ પરિસ્થિતિ પલટો ખાય છે ત્યાં એને ચમત્કારિક વાત લાગે છે. દરેક આવો વિષય છે, હું પોતે જ છું, મારાથી અભેદ વેદન સ્વરૂપ છું, ક્યાંય દૂર જવાનો પ્રશ્ન નથી. એમ પોતાનો આત્મરસ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યારે ચમત્કારિક પરિસ્થિતિ ઊભી થાય છે. એટલી ઉલટી સુલટી પરિસ્થિતિમાં ફરક છે. બરાબર, એમ ચમત્કારમાં શું છે કે નથી ત્યાં છે બતાવે છે, એમ નામ ચમત્કાર. જ્યાં કાંઈ નથી ત્યાં કોઈ ચીજ બતાવી દે છે જોવા યાદ છે. ખાલી વાસણમાં દેખાડે એક વખત જોવાનું તો કે ખાલી આ સો રૂપિયા કચ્છ બધું કરે તેમાંથી મારી નીકળે ચમત્કાર. એમ અંદર એટલું બધું ભરેલું છે આત્મામાં, અનંત સ્વભાવ, અનંત સામર્થ, પોતે જાણે કાંઈ નથી, દિન દિન નવા નથી નાખો છે, માગણ છે, ત્રણ લોકનો નાશ છે પણ માગણ થઈ ને પડે છે. એ ચમત્કાર વિશે છે. સૂક્ષ્મ એટલે શું છે કે એ સ્થૂળ ઉપયોગનો વિષય નથી, જે સ્વભાવ છે અને સ્વભાવનું વેદન છે એ સ્થૂળ ઉપયોગનો વિષય નથી. અનુભવ પોતે સૂક્ષ્મ ઉપયોગનો જ વિષય છે. કોઈ પણ અનુભવ લ્યો, વિભાવમાં જે અનુભવ થાય છે એ પણ અનુભવનો વિચાર કરવા તો સૂક્ષ્મતામાં જવું પડે. સ્વભાવ છે, સૂક્ષ્મ સ્વભાવ છે, એનો અનુભવ તો સૂક્ષ્મ
નહીં.
વસ્તુ જ્યાં સૂક્ષ્મ છે ત્યાં પછી સ્થૂળ પણ કેવી રીતે પહોંચાય? જેમ કે મોતીના દાદાને પકડવો છે તો સમાને જોઈએ, પછી એમાં જાડા જાડા પોઈન્ટ વાળી વસ્તુ આવે તો પેલી પકડવાની કાંસેથી કઈ મોટી લાગે. સ્થૂળ ઉપયોગ કાંઈ સૂક્ષ્મ સ્વભાવ અને સૂક્ષ્મ વેદનનું વર્ણન કાંઈ, એટલે એ તો વસ્તુ સૂક્ષ્મ છે ત્યાં એને સૂક્ષ્મ થઈ જ છૂટકો છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, એમ સ્થૂળ વિચારથી નહીં પણ સૂક્ષ્મ વિચારથી હું ઊંડો ઉતરું છું. એટલે અનુભવ પ્રત્યે હું જાણું છું તેમ તેમ તમારા ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હું કેવો છું એનો ચ
ચમત્કારી રીતે પ્રસિદ્ધિ કરે છે. પરિણમન તે આત્મજ્ઞાન નું પરિણમન છે. એવા આત્મજ્ઞાન થી જેવો અનુભવમાં આવે છે એવો જ છું, એવું સૈદ્ધાંતિક પ્રકૃતિ નો દેખાય છે, સમ્યક દર્શન નો દેખાય છે. તો આ હું અનુભૂતિ સ્વરૂપ છું. લક્ષપૂર્વક જ્યાં જ્ઞાનમાં વેદન છે એ જ અનુભૂતિ છે, એના ઉપર જોર જાય છે. લક્ષ્મણ તો જોર જાય નહીં, કારણ કે મુખ્યતા બીજે પડી છે, એટલે લક્ષ્મણ જોર જાય નહીં. લક્ષ્ય સહિત લક્ષણાકારોથી જો અનુભૂતિ ઉપર જોર જાય તો સ્વસંવેગ પ્રસિદ્ધ થાય, પ્રગટ થાય. પાણી પીવું હોય, પડ્યું હોય, દબાવ્યું તો અંદરથી પાણી પીવાય, જ્ઞાનનો પ્રવાહ જોરથી આવે છે, સસંવેદનનો પ્રવાહ જોરથી આવે છે. પણ દબાણ આપવું જોઈએ, લક્ષ્મી દબાણ ઉપર આવવું જોઈએ, અંદરથી જ્ઞાનનો પ્રવાહ નીકળે એવું છે. પરમાત્મા પછી આપ રાગ રહી છો, વિકાર રહી છો, નાસ્તિક અસ્તિ થી સચિત અને આનંદ સ્વરૂપ છો. વિકાર ત્રણ લોક ની ગયાથી આપે પ્રસિદ્ધ કરી છે, કેમ કે આપના જ્ઞાનમાં આવી માત્ર મારા હિતની અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. આપના આવા પવિત્ર નિર્દોષ સ્વરૂપની સાક્ષી રાખીને હું મારા વિના માટે ક્ષમા ચાહું છું, મારા દોષની ક્ષમા, મારા દોષનું નિવારણ ચાહું છું. એક પણ તમારા પહેલા તત્વની શંકા ન થાય તેવી ભાવના છે. ક્યારે પણ મારી બુદ્ધિ ન પહોંચે પણ આપણે કહેલી વાતમાં ક્યાંય પણ મને શંકા કસાય ગયો છે આ ભાવનાથી અમિતાનું મંદિરનો કસાય એટલે રૂઢ થઈ ગયેલો કસાય છે, અનંતકાળથી થયેલો કસાય છે. ગળી જાય ક્યારે, નરમ ક્યારે, તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પણ તમારા કહેલા તત્વની મને શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અનુરાગ રહું. આપ જે ઉપાય બતાવો છો એ જ ઉપાયમાં હું મારી પૂર્ણ લગ્નથી લાગેલો રહું, પૂર્ણ ધગશથી હું એમાં લાગેલો રહું. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ એટલે પરિણમન થાવ, આવી જે મારી અભિલાષા છે તે અનુસાર મારું પરિણમન થાવ એવી ભાવના ભાવી છે. આ ભાવના સ્વરૂપ પ્રાપ્તિ જે સર્વજ્ઞ ભગવાન તમને હું વિશેષ શું કહું, તમારાથી કાંઈ જ્ઞાન નથી. હું હવે એ પાડી પાડીને વિશેષ શું વાત કરું, તો
कोई बात आपका किए गए नहीं, मात्र पश्चाताप से कर्मों के लिए बात में क्षमा आप हमारे पश्चाताप करना अभाव है, दोष पालना है, पश्चाताप किया बिना दोष करता है, વિશેષ પ્રયત્ન
આચરણ મને ક્યાં આજે મને જઈ શક્યા છે, હું તો મને જઈ શક્યા છે એમ તો એ થોડો ગૌ કરી જાય છે. ઉપાર્જન કરવામાં કપટ લોભ ને માયામાં મૂંઝાયા પડ્યા છે, કેવી સ્થિતિમાં પડ્યા છે?
કપટ લોભ ને માયા,
કપટ લોભ ને માયામાં મૂંઝાયેલા પડ્યા છે. મૂંઝાઈ મોટાના મૂંઝાતા હોય છે, એમાં કાંઈ એને સુખ શાંતિ હોતી નથી. તેવું દુઃખી છે, એનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ પણ કરી શકતા નથી. જે લક્ષ્મી પ્રાપ્ત થાય છે એ પૂરેપૂરી લઈ જાય ત્યાં સુધીમાં વાપરી નાખે એવું કોઈને બનતું નથી, અને મોટાભાગના તો અડધી પણ વાપરતા નથી. એમને કોઈ એ મૂકી જાય છે, માત્ર ઉપાધિ ભોગવે છે, ઉપાધિ પૂરેપૂરી ભોગવે છે, ઉપયોગ અધૂરો પણ નથી કરી શકતા. તે અસંખ્યાત પાપ કરે છે, પરિણામની અંદર તો એને અસંખ્યાત પાપ થાય છે. કેટલા સંખ્યા પગેરના પાપ થાય છે, તેને પ્રાણ અચાનક લઈને ઉપાડી જાય છે. અચિંતો એને અયુષ્કુલ થાય છે, અધોગતિ પામી તે દેવી અનંત સંસારને વધારે છે અને પરિસ્થિતિ એ થાય છે કે અધોગતિમાં જાય છે. પાછળ પછી કેટલા જન્મ મરણ થાય એનો ભાઈ છેડો નથી, અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્ય જે નિર્મૂલ્ય કરી નાખે છે, જેથી તે નિરંતર દુઃખી છે. મનુષ્ય જે તો ભાવ થોડી કિંમત જેટલો કરી નાખે છે એનાથી દુઃખી છે. એ ખાસ કરીને પ્રવૃત્તિના રસવાળા છે એવા જીવને માટે માર્ગદર્શન વિશે છે. પછી સંસદના પાઠમાં બહુ પુણ્યથી રાખવાથી તત્વ વિચાર કરીને પાઠ મૂકેલો છે. આગળ ઉપર એ વાત લખે છે જ્યાં મોક્ષમાળા લખી, એમાં પહેલાં આ જગ્યાએ કંઈક બીજો પાઠ લખો તો એના ઉપર સાઈડ ઢોળાઈ ગઈ. ખડિયા કલમથી લખવાની પદ્ધતિ હતી, પહેલાં સાઈડ ઢોળાઈ ગઈ છે એટલે પછી એ જગ્યાએ આ પદ રચીને મૂક્યું છે. પછી એ પાઠ લખવાનો વિચાર છોડી દીધો અને એ જગ્યાએ આ કાવ્યની સ્ફૂર્ણાથી એ પોતે લખી છે. એ 17મા વર્ષે પણ કેટલું ચિંતન ચાલતું હતું એ આ વસ્તુનો પુરાવો છે કે કેવું ચિંતન ચાલતું હતું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, તે મનુષ્ય દેહ મળ્યો છે. એનું કારણ ઘણો પુણ્યનો સમૂહ ભેગો થયો ત્યારે મનુષ્યની એવી રીતે કરી કે આયુની જે અંદ પડે છે તે સુભાષો પરિણામમાં જ્યાં સુધી આ શરીરનું બંધન એવું છે, શરીર છે એનું બંધન આયુ પર્યંત છે, એ દોરડીના બંધન જેવું છે, ફરી ન છૂટે. એ દોરડી છે અને અનેક તાતણાને વળ ચડાવીને થયેલી છે એમ સુભાષી ભાવમાં તારના ભેગા થઈને દોરડી ઊભી થાય છે ને આયુષમાં પરિણમે છે. તો જે મનુષ્ય આયુ છે એમાં શુભની મુખ્યતા છે, વિશેષ શુભ આયુ છે અને ખાસ કરીને મોક્ષ માર્ગ માટે એની શુભપણું વિશેષ ગણવામાં આવે છે. નહીંતર તો શુભાયુમાં દેવ અને મનુષ્ય બે શુભાયુ છે, પણ છતાં દેવને શુભાયુ નહીં ગણતા મનુષ્યને મનુષ્યપણાને પ્રાધાન્ય દેવામાં આવે છે, કેમ કે શુભપણું મોક્ષના લક્ષ્ય જરા વિશેષતાવાળું છે. આપણે અનુકૂળતામાં અંગે વધારે હોય છે. નિરૂપતા કે જન્મ નિરૂપતા, પણ ઉત્કૃષ્ટ ચીજ મળતા લાભ પણ ઉત્કૃષ્ટ થાય એવો સંસારી જીવનનો પરિણામ સ્વભાવ છે કે સારી ચીજ મળે તો રાગ પણ તીવ્ર કરી લે છે. આજે એમ દેવલોકમાં તીવ્ર રાગે કરીને પરિણમે છે, એટલે એને તીવ્ર બંધન થાય છે. અહીંયા મધ્યમ કોટીની ચીજો મળે છે એટલે રાગની તીવ્રતા નથી થતી, તો રાગની રાગ રસ તીવ્ર ન થાય તો બળાને થોડું મધ્યસ્થ થઈને પૂર્ણ થઈને મોક્ષ માર્ગનો વિચાર કરી શકે, વિવેક કરી શકે. તીવ્ર રાગના કાળમાં જ્ઞાન વિવેક નથી કરી શકે. મંદરાગ રસ કરના મંદરાગ રસ હોય ત્યારે જ્ઞાન વિવેક કરી શકે છે. આમ જ્ઞાનના વિવેક સાથે રાગ રસની તીવ્રતાને સંબંધ છે એવા એક વ્યૂ પોઈન્ટ છે. મનુષ્યાયુને શુભ વધારે ગણવામાં આવે છે, દેવાયુ કરતા પણ મનુષ્ય પણ શુભ ગણવામાં આવે છે. શુભ એટલે સારું, શુભ એટલે અશુભ, શુભનો સવાલ નથી, શુભ એટલે સારું. એટલે બહુ પુણ્ય કર્યા, ઘણા પુણ્યનો સમૂહ ભેગો થયો ત્યારે આવો સારો મનુષ્યનો અવતાર મળ્યો, દેહ મળ્યો એટલે અવતાર મળ્યો. તો પણ એ ભાવચક્રનો આટો નહીં નીકળી ગયો, તો પણ મનુષ્ય થયો, મોક્ષ માર્ગ પ્રાપ્ત થવાની સુગમતા થઈ, પણ ભાવચક્રનો આટો તોડ્યો નહીં, શંખલા તોડી નહીં, એ ભાવ પણ ઓછો થાય એવું કર્યું નહીં. આ બહુ વિચિત્રતા નામી છે. જે કામ કરવાની મુખ્ય કામ કરવાની અહીંયા સગવડ છે એ કામ તો કર્યું જ નહીં, તો શું કહ્યું કે સંયોગના સુખ પ્રાપ્ત કરવા પાછળ સમય વિતાવ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે રહો, થોડુંક તો ધ્યાનમાં લો. જે સુખ પ્રાપ્ત કરવાનો પરિણામ છે એ તો અશુભ ભાવ છે, અશુભ ભાવ છે એ તો અવસ્થા પણ સુખનો નાશ કરનારા પરિણામ છે, આતુરતાના પરિણામ છે, વર્તમાન અને ભવિષ્યમાં સુખને ટાળનારા પરિણામ છે અને કર્મબંધનના પરિણામ છે. એ વાત થોડી લક્ષમાં લ્યો, ધ્યાનમાં લ્યો, અને જે પરિણામ સંયોગ પાછળના જે પરિણામ છે એમાં આત્માના જ્ઞાન અને આનંદ પ્રાણનો નાશ છે, મૃત્યુ છે આત્માનું, એમાં મૃત્યુ છે, એ ભયંકર ભાવ મરણ છે. ક્ષણે ક્ષણે જે પરિણામ થાય છે એમાં આત્માના પ્રાણનો નાશ છે. જીવ એમાં પાછો રાચે છે કે હા મને આ મળ્યું, મને આટલું બધું મળી ગયું, ખૂબ મળ્યું, મને ઘણું દાજુ મળ્યું, બહુ કમાણો, બહુ સંયોગ મળ્યા, બહુ પરિવાર મળ્યો, એમાં રાચે છે, ખુશી થાય છે, પોતાનું હિત થાય છે, ખુશી થાય છે, રાગ રસ તીવ્ર થાય છે, રાગ રસનું ઝેર ચડે છે, એ ઝેરથી ભાવ મરણ થાય છે અને પછી પોતે ખુશી થાય છે. ઝેર ખાય ને ખુશી થાય, આવી પરિસ્થિતિ છે. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતા મને આ ચીજ મળી એનો રસ ચડી જશે, કશાય ભલે મંદ થશે પણ કશાય રસ તીવ્ર થશે. ભવિષ્યમાં પણ એનો ઉદય છે એ પરિણામનો, એ પાપના ફળ સ્વરૂપે છે, પુણ્યના ફળ સ્વરૂપે. ભવિષ્યમાં એમ જે મળી એમની ખુશી થયો એ પાપ બંધન છે, પાપનું ફળ આવશે. ચીજ મળે છે પુણ્યના ફળમાં મળે છે, નહીં મળે તો ઈચ્છા થશે ને નહીં મળે એમ આવી ગયો. હવે પાપનું પાપનું ફળ રાખેલું વર્તમાન પરિણામ, વર્તમાન પરિણામ પાપ એનું ફળ રાખેલું. અને મળ્યો એનો જે રસ છે એ ઝેર ખાતો છે, આ મોટી વાત છે. ખબર નથી પડતી પોતાને નુકસાન થાય છે એની પોતાને ખબર નથી
પડતી.
એમ જ છે, અનુકૂળતાની ઈચ્છા પોતે પાપ છે અને એ પ્રતિકૂળતાને લઈ આવે છે. પછી પ્રતિકૂળતામાં ખેડાશે કે ખરીને ઝેર પીશે પાછું. અનુકૂળતામાં જે રસ આવ્યો એ ઝેર છે, પ્રતિકૂળતામાં ખીર ખીર થશે એ ઝેર છે. એમાંથી તો થવાનું છે કે અનુકૂળતા થશે ને કે પ્રતિકૂળતા થશે. જીવ વધોગતિમાં જાય છે એનું કારણ આ છે કે અનુકૂળતા આવે એટલે અનુકૂળતાના રસમાં ચડી જાય, આ પ્રતિકૂળતા આવે એટલે એના ખેત ખીનતામાં રસમાં ચડી જાય. બે વખતે તો પુત્ર તો પોતાને નુકસાન જ કરે છે. આનું કારણ એને જ્ઞાન નથી, એક જ છે વિવેક નથી, આ એક જ વાત છે. બીજું કંઈ કારણ કે મને ક્યાં નુકસાન થાય છે એને એને ખબર નથી પડતી, એ સંબંધી મૂંઝાણ છે. મારું કાંઈ નથી, હું ભિન્ન છું, મારે કાંઈ લેવા દેવા નથી. ઠીક છે, કોરોના કારણે જેમ થયું હોય તેમ થયું, પણ ખરેખર મારું નથી, મારે કાંઈ લેવા દેવા નથી. પોતે ભિન્ન જ્ઞાયક છે એનો પુરુષાર્થ બધા જ નહીં વખતે એને વર્તવો જોઈએ. એ તો નુકસાન કરે કરે ને કરે, બીજું કાંઈ થાય એ જ કરે. સાવધાન ન રહીએ, પોતે જ્ઞાન માત્ર છે એમ જો સાવધાન ન રહીએ તો નુકસાન કરે જ કરે, બીજું કાંઈ ન થાય. ભવિષ્યમાં નથી, પણ અત્યારે એને ભયંકર ભાવ મરણ થઈ રહ્યું છે. એકનું ભાવ મરણ નહીં, ભયંકર એક વિશેષણ લગેલું છે, ભયંકર ભાવ મરણ થઈ રહ્યું છે. પોતાના આત્મિક આનંદનું હરણ કરીને છે, કસાઈ આનંદને ભોગવે છે. એને ખુશી થઈ એ તો કસાઈનો આનંદ છે, આત્મામાં આતુરતા છે, માને છે કે ખુશી જાણવું છે આપવું થાય, પણ એમાં આનંદ પ્રાણમાં એને કચ્છર ભાન કાઢીને પરિણામ થયા છે એને ખબર નથી. આ અજ્ઞાનનું કારણ છે, એને ખબર જ નથી શું થાય છે. પામવા નથી નીકળી શકતા કેમ કે એને પોતાના પ્રાણ શું છે એ ખબર નથી, જ્ઞાનને આનંદ પ્રાણ શું છે એ જ ખબર નથી. આ તો જ્ઞાન દ્રષ્ટિથી બતાવવાનું છે, આ પરિસ્થિતિ થયેલી છે. હવે જગતના પદાર્થની વાત કરે છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધુ તરીકે કહો, સંયોગમાં પૈસા આવી જા તે સત્તા મળી, રાજની સત્તા જ્ઞાન જે તે પડતા ગમે ત્યાં સત્તા મળે ને ઉડેલો એમ શું વિધું એ તો કહો, પૂછે છે બતાવ શું વિધું, શું કુટુંબ કે પરિવારથી વધવા પડે નહીં લો, ઘરમાં સભ્યો વધે, કુટુંબના સભ્યો વધે, દીકરા દીકરી વધતા જાય, શું વિધું એમ પૂછે છે. તારા આત્મામાં શું વિધું, પૈસા લીધા ત્યારે તારા આત્મામાં શું વિધું, સત્તા મળી ત્યારે તારા આત્મામાં શું આવ્યું, દીકરા દીકરી પરિવાર લીધા ત્યારે તારા આત્મામાં શું આવ્યું એમ કે છે, શું આવ્યું તારા આત્મામાં જો તો ખરો એમ કે છે, અવલોકન કર તારા આત્મામાં શું લીધું એ દ્રષ્ટિથી જો, નય ગ્રહ એટલે એ ન્યાયથી તું જો કે તારા આત્મામાં શું લીધું, કે તને મમતા જે થઈ રસ ચડ્યો, મને મળ્યું મને મળ્યું મને મળ્યું એ જે રસ ચડ્યો બધો આપણો સંસાર આપણો સંસાર લીધો. આત્મામાં તો કોઈ ચીજ આવી નથી, પણ આત્મામાં જે રસ લીધો આ મને મળ્યો એવો જે રસ લીધો એ તારો સંસાર લીધો. અને મનુષ્ય દેહને હારી ગયો, મનુષ્ય દેહ પર્યંત જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય, આયુષ્ય પૂરું થશે ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય, કેમ કે રસ ચડી ગયો સંયોગનો, એનો વિચાર કાં કરતો નથી, એક ક્ષણ પણ એક ફળ પણ એનો વિચાર તું કાં કરતો નથી, કેમ તને એનો વિચાર આવતો નથી, આમ પ્રશ્ન પૂછે. તો માર્મિક પદ્ધતિ છે, સ્વરૂપ જિજ્ઞાસા હોવી ઘટે, સ્વરૂપ જિજ્ઞાસા પૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય કે તત્વજ્ઞાન નો અભ્યાસ કરવો ઘટે. સ્વરૂપ જિજ્ઞાસા એટલે કે મારું સ્વરૂપ કેવું છે એને ઓળખવાની વૃત્તિથી તત્વાભ્યાસ કે શાસ્ત્ર અભ્યાસ કરવો. આ સિવાય બીજો ઉદ્દેશ હોય તો એ શાસ્ત્રીય અભિનિવેશમાં પ્રવેશ જશે, બીજું કાંઈ નહીં થાય. અથવા આત્મામાં નિર્દોષ સુખ છે અને આત્મામાં નિર્દોષ આનંદ છે, એ તમે ગમે તેમ કરીને એને એની પ્રાપ્તિ કરતો, કે એની પ્રાપ્તિ કરતા જે તારો દિવ્ય શક્તિમાન આત્મા છે યા કર્મ બંધન રૂપી જે જંજીર છે એમાંથી છૂટો થાય. આજે અનેક પ્રકારના સંયોગો છે એના ગુણમાં તને જે મૂંઝવણ થાય છે એ મૂંઝવણ આત્માને મૂંઝવવા જેવો નથી. એની દયા થાય છે, એની દયા ખાવા જેવી છે. તને એમાં ક્યાંક સુખ લાગતું હોય તો નક્કી કર કે પાછળથી દુઃખ થાય છે, કેમ કે સંયોગ વખતે સુખ થાય છે તો ઉપયોગ વખતે દુઃખ થયા વિના કરીએ પશ્ચાત દુઃખ થઈ સુખ નહીં, એ સુખાવાસ છે એ સુખ નથી, કેમ કે પાછળથી દુઃખ થાય છે. માટે એ સિદ્ધાંતિક વાત છે કે જેની પાછળ દુઃખ હોય એને સુખ શું કહેવું, જેની પાછળ દુઃખ હોય એને સુખ શું કહેવું, એ સુખ છે જ નહીં. આ જે જિજ્ઞાસાનો વિષય છે આ એક બહુ સુંદર પદ છે, આખા સાધુ વિશેષ સુંદર પદ હોય તો આ ચાર નંબર નું છે, ચોથું પદ છે એ બહુ સુંદર પદ છે, કે એવી જિજ્ઞાસા થવી જોઈએ કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે કોણા સંબંધે વળગણા છે એ વર્તમાન પરિસ્થિતિ બતાવે છે, એને વળગવા જેવું છે કે એને ત્યાગ કરવા જેવું છે, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. કેમ કે જીવો તો વળગે છે વર્તમાન પરિસ્થિતિને, જે વળગે છે ત્યારે વિવેક અંદરથી ઉજવો છે એ વિચાર કરે છે કે આને છોડવા જેવું છે કે વળગવા જેવું છે, મારું આ ખરું સ્વરૂપ નથી, અત્યારે જે પરિસ્થિતિ છે એ મારું ખરું સ્વરૂપ નથી, તો મારું ખરું ખરું સ્વરૂપ શું, એવી જો જિજ્ઞાસા ઉઠે તો એને આત્માનું સ્વરૂપ શું છે અને આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, આત્માના સ્વરૂપનો નિશ્ચય થાય, નિશ્ચય થાય તો અનુભવ પદ્ધતિ અથવા અંતર્ભૂત થવાની પરિસ્થિતિ ગ્રહણ થાય અને એને આત્મજ્ઞાનનો સિદ્ધાંત અનુભવ ગોચર થાય. આત્મજ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા, સિદ્ધાંત તત્વો શીખી લીધા એમ નહીં, तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभवायम दीदो। तो आत्मिक ज्ञान ना बधा सिद्धांत जाने लीधा शीखी लीधा एम नहीं अनुभवी लीधा एने सिद्धांत ज्ञान अनुभव गोचर थयो एने सिद्धांत ज्ञान कहे छे। जाण्यो सांभ्यो ज्ञानमां मळ्यु ते कोई आत्मिक ज्ञान नो सिद्धांत नथी कहेता केम के अनुभव नो विषय छे। अनुभव नो विषय अनुभव थी प्राप्त थाय अनुभव नो विषय जाणवा थी प्राप्त न थाय। खावानी चीज खावा थी एने मानी शकाय एने वात सांभळवा थी काय पेट नो भराय के स्वाद न आवे। कोई पण जी प्रथम स्वरूप निर्णय में आता पहला उत्पन्न थयेली जिज्ञासा जे जिज्ञासा ने परितृप्ति थी थतो स्वरूप निश्चय अने स्वरूप निश्चय थी थतो जे स्वानुभव एथी बधी वात एक कड़ी में आपणे नाखी छे। चार लीटी बधानुं मूळ जिज्ञासा छे अने भावना छे અને એના પ્રયત્નથી એ જિજ્ઞાસાની પૂર્તિના પ્રયત્નથી સ્વરૂપ નિશ્ચય છે। સ્વરૂપ નિશ્ચય છે એમાં લક્ષ્ય બંધાઈ જાય છે અને લક્ષ્યથી જોડાવે છે। લક્ષ્ય વગર કદી જોડાવતું નથી અથવા મુખ્યતા થતી નથી મહિમા આવતી નથી એ સ્વરૂપ લક્ષ્ય સારું છે। એટલે સ્વાધ્યાય અથવા તત્વ અભ્યાસ સ્વરૂપ નિશ્ચય કરવાના ઉદ્દેશથી થવું ઘટે છે તો એને આત્માર્થ કહી શકાય અને આત્માર્થમાં દેહાર્થ છૂટે। જીવ આત્માર્થે પ્રવૃત્તિ કરે છે સ્વરૂપ નિશ્ચયની અને એમાં એને સ્વરૂપનો નિર્ણય થતાં દેહાર્થ છૂટે છે। નહીતર જીવનું જીવન દેહાર્થ છે દેહને અર્થે જીવન છે એ દેહાર્થ ક્યારે છૂટે કે સ્વરૂપ લક્ષ થાય સ્વરૂપ નિશ્ચય થાય તો જ એને દેહાર્થ છૂટે દેહાર્થ મટે અને આત્માર્થ પ્રગટે અને આત્માર્થ સિદ્ધ થાય સ્વાનુભવ સુધી પહોંચે। માટે લક્ષનો સર્વશાસ્ત્રોનો બોધ એક સ્વરૂપ લક્ષ થવા માટે શું કરે છે એની કિંમત નથી કયા લક્ષ્યથી કરે છે એની કિંમત છે। ગમે તે કરતો હોય પણ લક્ષ્ય ક્યાં છે એનું આના ઉપર એની પ્રવૃત્તિ અને પરિણામનું મૂલ્યાંકન છે। એટલે લક્ષ્ય છે એ બહુ મોટી વાત છે અને જિજ્ઞાસા વિના સ્વરૂપ નિશ્ચય થાય નહીં। જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ જ્યાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા લંબાવી જોઈએ અથવા તીવ્ર થવી જોઈએ। હા એ આ વિચારધારા વિચારધારા ઉડશે છે અંદરથી અંતરથી વિચારધારા ઉત્પન્ન થઈ છે વિચારણા જાગી છે દસ બાર વર્ષથી ત્યાર પછી લખવાનું શરૂ કર્યું છે। પંદર વર્ષે તો લોકો એમણે થોડું થોડું લખવાનું શરૂ કરી દીધું છે એ જે રહી ગયું એ અત્યારે વિધિમાન છે